மகாதேவியாக்குக்ஷிரத்னம் ஷப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபுதத்வலோசனதாயகம். શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 3 જાન્યુઆરી 2010. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 530 આપણો સ્વાધ્યાય ચાલુ છે. પરમ કૃપાળુ દેવ તરફ મહાત્મા ગાંધીજીએ જે 27 પ્રશ્નો પૂછ્યા હતા, એ પ્રશ્નોનું સમાધાન પરમ કૃપાળુ દેવે જે સંક્ષેપમાં આપ્યું છે એની આપણી વિચારણા ચાલુ છે. એ 27માંથી આપણે 16 પ્રશ્ન પૂરા કર્યા, આજે એથી આગળ વધીએ. પ્રશ્ન 17 અને 18 આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની પડી શકે તો કોને? પ્રશ્ન છે, જીવ પોતાનો પૂર્વભવ કે પુનર્ભવ જાણી શકે, અને જાણી શકે તો કયો જીવ જાણી શકે? તો પરમ કૃપાળુ દેવે ઉત્તર આપ્યો છે, તેમ બની શકે. એટલે કે જીવ પોતાનો પૂર્વભવ અને પુનર્ભવ જાણી શકે, તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. આપણે કે બની શકે તો બધાને બનવું જોઈએ ને, આપણને તો બનતું નથી. કે છે ભાઈ, આ વિષય જ્ઞાનનો છે, જાણકારીનો નથી, માહિતીનો નથી, કમ્પ્યુટરનો નથી, ઇન્ટરનેટનો નથી, બુદ્ધિનો નથી. ઇટ્સ નોટ ધ એરિયા ઓફ ઇન્ટેલિજન્સ. આ તો કે છે કે જે નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. જ્ઞાન કેવું? નિર્મળ. પ્રત્યેક જીવનો ગુણ જ્ઞાન ગુણ છે, એ પ્રગટ ગુણ છે. અને જૈન દર્શન તો જડ અને ચેતનના જે ભેદ પાડે છે એ આ ગુણ ઉપર જ પાડે છે, કે જે જાણે છે તે જીવ, અને જે જાણી શકતો નથી તે અજીવ. આ ભેદ જ્ઞાનનું ટૂંકામાં ટૂંકું સૂત્ર, જાણે તે જીવ, જે જાણતો નથી તે અજીવ, અથવા જે જણાય છે તે અજીવ. મને આ વસ્તુ જણાણી તો આ અજીવ અને હું જીવ. જે જણાય છે તે અજીવ, અને જે જાણે છે તે જીવ. જે જાણી શકતો નથી, કોઈ પદાર્થને લેવું અને એ પદાર્થને સમજો કે આ પદાર્થ જાણી શકે. કંઈ પણ વસ્તુ જગતમાં પડી હોય, ફેરફાર હોય, પ્રકૃતિની વ્યવસ્થા હોય, એનું કંઈ જાણી શકે? જો એ જાણી ન શકે તો તે અજીવ. હવે આ જે જ્ઞાન છે જાણવાનું, એટલે એ પૂર્ણતા વ્યક્તિની જ્યારે થાય, આત્માની થાય, ત્યારે સર્વજ્ઞ થાય છે. તો શેમાં એની પ્રગતિ શેમાં થઈ? એની જ્ઞાનની શક્તિમાં થઈ. વ્યક્તિ પૂર્ણ ક્યારે થાય? ઈશ્વર ક્યારે થાય? ભગવાન ક્યારે થાય? પરમાત્મા ક્યારે થાય? તો કે એ જ્યારે સર્વજ્ઞ થાય ત્યારે. એટલે એનો જે જ્ઞાન ગુણ છે એ પ્રાથમિક અવસ્થામાં બહુ જ અલ્પ મર્યાદિત જાણતો હતો. એ જ્ઞાનનો અનંતાંશ જેને કહીએ, અક્ષરનો અનંતમો ભાગ, એમાંથી એ જ્યારે પૂર્ણ જાણતો થાય, સર્વજ્ઞ એટલે લોકની અંદર રહેલો કોઈ પણ પદાર્થ એની જાણ બહાર નથી. એની એટલી બધી શક્તિ છે, કે જગતના ત્રણ લોકના ત્રણ કાળના બધા જ પદાર્થોની પર્યાયોને પણ યુગપત જાણી શકે, આવું જેનું જ્ઞાનનું સામર્થ્ય છે. એટલે જીવની ઓળખાણ જ્ઞાનથી છે. એ જીવમાં એ જ્ઞાન અલ્પ છે કે પૂર્ણ છે, બસ એટલી જ વ્યવસ્થા વિચારવાની છે. તો જ્ઞાન એ જીવનો ગુણ છે. હવે આ જ્ઞાન મલિન છે એટલે એને અજ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે. જ્ઞાન અને અજ્ઞાન બે પદાર્થ જુદા નથી. જ્ઞાન અને અજ્ઞાન બે પદાર્થ તરીકે જુદા નથી, પણ અવસ્થા જુદી જુદી છે. જ્ઞાનની અવસ્થા કષાયયુક્ત છે, એ મલિન છે, એ અજ્ઞાન છે. અને કષાય રહિત જે જ્ઞાન છે તે જ્ઞાન છે, અથવા તો જે જ્ઞાનને આવરણ છે, એટલે જેને કહી જ્ઞાનાવરણીય કર્મ. કર્મનું આવરણ જે જ્ઞાનને લાગેલું છે તે અજ્ઞાન છે. અને નિરાવરણ જ્ઞાન છે એટલે કોઈ પણ પ્રકારનું એ જ્ઞાનને આવરણ નથી. જેમ એક લેમ્પ હોય પ્રકાશનો, તો એને આવરણ જુદા જુદા હોય તેટલા પ્રમાણમાં તેનો પ્રકાશને બાધા પહોંચે. ધૂંધળો હોય, અલ્પ હોય, પણ જેમ જેમ આવરણ હટાવી લેવામાં આવે તો પ્રકાશ પૂર્ણ હોય છે. એમ આ જીવ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ આવરેલો છે, અવરાયેલો છે કર્મના કારણે. હવે જ્ઞાની કહે છે કે જેમ જેમ જ્ઞાનની નિર્મળતા થાય તેમ તેમ આ વસ્તુ બની શકે. તો આપણો પૂર્વભવ આપણે જાણવો હોય અથવા પુનર્જન્મ જાણવું હોય તો શું જરૂરી છે? જ્ઞાનની નિર્મળતા. કેમ કે જ્ઞાન એ પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન એ પોતાનો ગુણ છે, એમાં રહેલી મલિનતા એ આવરણ છે, કર્મજન્ય છે, એને ખસેડવાની. અને એ જ્ઞાનની મલિનતા જ્ઞાનાવરણીય કર્મ ખસે. જ્ઞાનાવરણીય કર્મ ખસે સેનાથી ખસે? તો કે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની ઉપાસના કરવાથી, તેમનું બહુમાન કરવાથી, તેમની ભક્તિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મો ખસતા જાય. તો જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, એની આરાધના ઉપાસના કરીએ શુદ્ધ ભાવથી, તો જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય, થોડે અંશે વખતે સમજાય. વાદળા ઉપરથી વરસાદનું અનુમાન થઈ શકે, એમ આ જીવની આ ભવની ચેષ્ટા શબ્દ છે. ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય, વખતે થોડે અંશે સમજી શકાય, બહુ ન સમજાય. તો આપણને એમ થાય કોઈ જીવને જો આપણે પૂર્વ જન્મની અંદર ક્યાંય ખાધું નહીં હોય, એવો અક્રાંતિઓ મંડી પડ્યો છે, માગ 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 માગ. ગયા જન્મમાં તો તું આ હાઈશ, બહુ ક્રોધ હોય તો કે ગયા જન્મની અંદર હારો સર્પ હશે. આ એની ચેષ્ટા ઉપરથી પકડાય.
સર્પાદિક ક્રોધાદિતર તમ્યતા સર્પાદિક નિમાય પૂર્વજન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં.
પકડી શકાય. જીવની ચેષ્ટા બહુ સૂક્ષ્મ છે, એની પર્યાયનું સ્વરૂપ, પર્યાયનું પ્રગટ સ્વરૂપ એ ચેષ્ટા છે. તો કોઈની લોભની, કોઈની માનની, કોઈની કામની, કોઈની ક્રોધની, એવા એવાના સૂક્ષ્મ પરિણામ જોવા મળ્યા કે આ જન્મની અંદર તો એવું કોઈ કારણ બન્યું નથી, એવું કોઈ નિમિત્ત નથી, છતાં આનું જુઓ તો ખરા પ્રકૃતિ કેવી છે. તો એના ઉપરથી અનુમાન કરી શકાય કે ભાઈ સાહેબ ક્યાં હતા. પૂર્વજન્મનું કોઈને પૂછવા જવાની જરૂર જન્મજાત વૈરાગ હોય, સંસાર ઉપરની ઉદાસીનતા હોય. પૂર્વજન્મનો શું પૂછે? કોઈ સાધુનો જીવ હશે, કોઈ સંતનો હશે, આવી ચડ્યો છે આ સૃષ્ટિની અંદર આપણી વચ્ચે, આપણે ઓળખી શકીએ કે નહીં એ હવે જુદી વિષય છે. પણ એની ચેષ્ટા પકડાય, વૈરાગ્યની ચેષ્ટા હોય, અંતરની લગ્ની હોય, કોઈની ક્રોધની હોય, કોઈની માનની હોય, કોઈની કામની હોય, લોભની હોય, અનેક પ્રકારના જીવન વ્યવહારની અંદર જીવની જે ચેષ્ટા છે, એ ચેષ્ટા એટલી બધી સૂક્ષ્મ છે કે એ ચેષ્ટાને એને પૂર્વના સંસ્કાર સાથે સંબંધ છે. પૂર્વના સંસ્કાર એટલે આ જન્મમાં કોઈ નિમિત્ત નથી, અત્યારે કોઈ કારણ નથી, પણ વગર જતો એ ક્રોધ જ, એટલે સર્પની અવસ્થા ક્રોધની જ હોય, તો એ ક્રોધની અંદરની ઉપરથી એમ પૂર્વજન્મ સંસ્કાર, એમ જીવના સંસ્કારો એની ચેષ્ટાની અંદર પ્રદર્શિત થાય, અને એનું જેને નિર્મળ જ્ઞાન હોય એ જોઈ શકે. આ જોઈ કોણ શકે પાછું? એટલે કેટલાય મહાત્માઓ એની સામે આવતા જીવોને જોઈને જાણી જાય કે આ સાધક જીવ છે, ભોગી છે, રોગી છે, માત્ર એની ચેષ્ટા ઉપરથી. કારણ કે મહાત્માનું પોતાના જ્ઞાનની નિર્મળતાને કારણે એ જાણી લે છે. એ નિર્મળ જ્ઞાનનો વિષય છે. પરમ કૃપાળુ દેવના જીવનની અંદર કેટલાય પ્રસંગ છે કે કોઈ સામે આવ્યો કે જાણી લે, એટલી બધી જ્ઞાનની નિર્મળતા. એ શું વિચારે છે, એ શું કરતો હશે, એ શું કરતો હતો, ક્યાં હતો, કોણ હતો, એને કમ્પ્લીટ એની આખી જન્મકુંડળી પૂર્વની વગેરે બધી એની નજર સામે આવી જાય. શું કામ આવી જાય? જ્ઞાનની નિર્મળતા. અને આ નિર્મળતા વધે ત્યારે ત્રણ લોકને જાણે, સર્વજ્ઞતા થાય નિર્મળતાથી. તો નિર્મળતા એ એટલો બધો જે સમજવાનું છે કે આપણે આખી સાધના આ નિર્મળતાની કરવાની છે. પરમાર્થ માર્ગની અંદર આપણું જ્ઞાન વિષય કશાય વિનાનું હોવું જોઈએ, રાગ દ્વેષ વિનાનું હોવું જોઈએ, ઈચ્છા અભિલાષા વાંછા એના વિનાનું હોવું જોઈએ, તૃષ્ણા વાસનાથી આ જીવ મુક્ત થવો જોઈએ. એટલા પ્રમાણમાં જ્ઞાન મલિન થાય છે, અને મલિન જ્ઞાન જ એ વિપરીત સંસ્કારનો હેતુ છે. માટે જ્યારે આરાધના કરીએ ત્યારે જ્ઞાનની નિર્મળતા એટલે ચિત્તની નિર્મળતા, મનની નિર્મળતા. જ્ઞાનનો ઉપયોગ મન દ્વારા, ચિત્ત દ્વારા થતો જ રહે છે, એની નિર્મળતા કરવી. અને નિર્મળતા કરવા માટે માત્ર ગુણાનુરાગ હોવો જોઈએ. કોઈ જીવના ગુણો જેવા પ્રમોદ ભાવ, ચાર ભાવના જે છે આ નિર્મળતા માટે છે, જીવની નિર્મળતા.
સંસારના સૌ પ્રાણીઓ પ્રતિ મૈત્રી ભાવ મને રહો, ગુણજ્ઞને ગુરુજન પ્રતિ ગુણ પ્રમોદ મુજ ઉરમાવહો, દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ માધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા.
સવાર સાંજ આપણી પ્રાર્થનામાં જગતના સૌ જીવો પ્રત્યે પ્રભુ મને મૈત્રી હોય, જગતમાં જેટલા જેટલા વિકસિત આત્માઓ છે, ગુણજનો, ગુણીજનો, ગુણજ્ઞજનો, આ બધા પ્રત્યે એના પ્રત્યેનો ઉલ્લાસ ભાવ મારા ઉરમાંથી વયા જ કરે. ઓહ, કેવા વિકસિત થતા જાય છે. અને જે દુઃખી છે કર્મથી, અજ્ઞાનને કારણે પોતાના જ કર્મથી પીડાય છે, એવા પ્રત્યે મને કરુણા રહો. અને જે દુશ્મન છે, જે આપણું સાંભળવાના નથી, બકવાસ કરે છે વગેરે વગેરે જે કહેતા હોય તે, એના પ્રત્યે આપણે મધ્યસ્થ ભાવ, કંઈ વાંધો નહીં, એનું પણ કલ્યાણ થાય. એટલી સુંદર ભાવ ભગવાન મહાવીરની આ ચાર ભાવનાઓ, મૈત્રી ભાવ, 12 ભાવનાઓ સનાતન અને શાશ્વત આપી, એમાં ભગવાન મહાવીરે એના શાસનમાં આ ચાર ભાવના આપીને 16 ભાવના કરી. શાંત સુધારસ ગ્રંથ વિનય વિજયજી ઉપાધ્યાય રચ્યો, એમાં એને ચાર ભાવનાને મૂકી, આ તો પરા ભાવના છે તો મંગલ ભાવના છે, આ તો વૈરાગ્યની જનની છે. પરમ કૃપાળુ દેવે પણ ત્રણ પત્રોની અંદર આ ભાવના માટેના બોધ આપ્યા કે નિયમિત આ ભાવના ભાવો. આ ભાવના ભાવતા જરાય વાર નહીં લાગે. આપણને ટાઈમ જ નથી, પણ ટાઈમ આપણો ખરેખર તો ક્યાં વપરાય છે જ આપણને ખબર નથી. અરે ભાઈ, તું પેલા સૌ જીવો પ્રત્યે તું પેલા ભાવના તો ભાવ, મૈત્રીની ભાવ, ક્ષમાપનાની ભાવ, મેં શું વાંધો છે તને? પણ કશાયો એટલા બધા છે ને, આ જીવ પોતે જ નિર્મળ થવા માંગતો નથી. જો નિર્મળ થવું હોય તો પ્રભુએ તો એના શાસનમાં એવી વ્યવસ્થા આપી છે કે જીવ નિર્મળ થઈ શકે, નિર્મળ જીવ જ પૂર્ણ થઈ શકે. આપણે પૂર્ણતાની સાધના કરવી છે નિર્મળતા વિના. આપણું પાછું વિચિત્ર છે જરા. તો કહે છે કે આ ભવની ચેષ્ટા ઉપરથી પૂર્વ કારણ કેવા હોય તે પણ સમજી શકાય, થોડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય. અત્યારે જે એની ચેષ્ટા છે એ સુધરતી છે કે બગડતી છે, એના ઉપરથી એ ભવિષ્યમાં શું પરિણામ પામશે એ પણ જાણી શકાય. જ્ઞાનીઓ જાણી શકે છે એમના નિર્મળ જ્ઞાનના આધાર ઉપર. કારણ કે આ સત્ય છે ને, એ કોઈ છુપું નથી, સનાતન છે, શાશ્વત છે. આ કોઈ પણ જ્ઞાની જાણી શકે. જે જ્ઞાન ઋષભદેવને હતું એ જ મહાવીરને હતું. અને પરમ કૃપાળુ દેવ કહે છે જે જ્ઞાન મહાવીરમાં હતું એ જ જ્ઞાન સર્વ આત્માઓમાં છે, માત્ર આવિર્ભૂત થવું જોઈએ. જ્ઞાનનો અભાવ નથી, પરંતુ જ્ઞાન જે પ્રકારે વિકસિત થવું જોઈએ, નિર્મળ થવું જોઈએ, એ નિર્મળતા થતી નથી. અને આ રાગ દ્વેષ એટલા ભયંકર શત્રુઓ છે જીવના, કે રાગ દ્વેષને કારણે આપણો જીવ નિર્મળ થઈ શકતો નથી, પવિત્ર થઈ શકતો નથી, મંગલમય થઈ શકતો નથી. અને જે રાગ દ્વેષ સહિત જે જીવ છે એ જ આ મિથ્યાત્વ. હમણાં કહ્યું યા કારણ મિથ્યાત દિયો તજો ક્યું કર દેહ દરેંગે. એકવાર અમે રાગ દ્વેષને છોડી દીધા, મિથ્યાત્વ છોડી દીધું, અમે કેમ દેહ ધારણ કરશું? હવે નહીં મરવાના. અમે મરે તો દેહ ધારણ કરી મરે ને, બીજો મરે? અને મરવો, મરવાનો સંબંધ દેહ સાથે જ છે. દેહ રહિતના ને મૃત્યુ છે. ભગવાન મરી ગયા એમ તો બોલાય નહીં ને આપણાથી. રાજા મરી ગયો, ચક્રવર્તી મરી ગયો, ઇન્દ્ર મરી ગયો, દેવ મરી ગયો, જગતના કેટલાય જીવો મરી ગયા, પણ અનંત જીવો શુદ્ધ આત્માઓ છે જેને દેહ નથી, અશરીરી છે. હવે એ મરી ગયા એમ કહેવાય? કેમકે મરવું કેની સાથે સંકલિત છે? દેહ સાથે. અને દેહ છે એ કર્મ સાથે છે. અમે મિથ્યાત્વ છોડ્યું, હવે શું મરે? વાત પૂરી થઈ ગઈ. આનંદગંજી કેવો સરસ મજાનો, આમ અંદરથી કેવી એને પોતાને જેને કહીએ તૃપ્તિ થઈ હશે. અને અંદરથી અવાજ આવ્યો હશે કે અબ હમ અમર ભયે ન મરેંગે, નહીં મરશું, હવે નહીં મરવાના. અરે વાહ, શું દવા કેની લીધી? ડૉક્ટર કયો હતો? તમે કેની પાસે ગયા? આપણને કદાચ કોઈ કઈ કહીએ તો આપણે તર, કારણ કે આપણે તો મરવાના આદિ છીએ. આપણું તો જન્મ મરણનો ચક્ર ચાલે જ છે, અને અનાદિકાળથી ચાલે છે અને અનંત કાળ સુધી ચાલુ રહે. એને અંત કરવાની ઈચ્છા જ નથી. બોલવાનું ખરું, પણ અંદરથી સંસાર વાલો લાગે, મીઠો લાગે, પ્રભાવ બધા બરોબર સરખો થાય, એનું પણ પાછું આયોજન ભેગા ભેગું થતું જાય કે નહીં ને મોક્ષ નહીં મળે તો ક્યાંક રખડી મરશું, એના કરતા પ્રભુને સુધારી તો લેવો. પૂર્ણ રૂપેણે સાધના પણ થતી નથી. જ્ઞાની કે છે પૂર્ણ લક્ષથી કરો, મોક્ષના લક્ષ્ય જ કરો. મોક્ષ ક્યારે મળે એની ચિંતા છોડી દો, પણ સાધના મોક્ષના લક્ષ્ય કરો, પૂર્ણતાના લક્ષ્ય કરો. વચમાં ક્યાંય રોકાવ નહીં. આ ચેષ્ટા અત્યારે જે છે એ ભવિષ્યમાં કેવું પરિણામ પામશે એ પણ એ ચેષ્ટાના સ્વરૂપ ઉપરથી જાણી શકાય છે. હવે એનો પુનર્ભવ કેવો થશે તો આપણને લાગે કાગડા કૂતરાના મોઢે જશે. આ તો આના લક્ષણ આ મનુષ્ય છે, પણ એક પણ લક્ષણ એના, એની ચેષ્ટા એક પણ એને ઉર્ધ્વગતિ તરફ લઈ જાય એવું લાગતું. અધોગતિના બંધ જીવ બાંધ્યા જ કરે. અર્થ ધ્યાન કરે, રૌદ્ર ધ્યાન કરે, વિષય કષાયના માઠા પરિણામ કર્યા કરે, અટકે નહીં ક્યાંય. અને એટલો બધો મોહ, અને જેટલો મોહ લઈને આવ્યો છે એનાથી અનેક ગણો વધારતો જ રહે છે. એને મોહની સ્થિતિ ઘટાડવા માટેનો લક્ષ્ય જ નથી. અને મોહ વધે એમાં એને આનંદ જણાય છે. પાછું વિપરીતતા એ છે કે એની ચેષ્ટા પકડવાની, કે એને મોહ પ્રત્યેનો ખેદ છે કે મોહ વધારવા તરફ એનું વલણ છે. આપણો સંસાર, પરિવાર, કુટુંબ આ બધું વધારવાનું, એક્સટેન્શન, એક્સપાન્શન. તો આ લાગે કે આ મોહનું સામ્રાજ્ય વધારવા તરફની એની ચેષ્ટા છે. મોહના નાશ તરફ, મોહના ક્ષય તરફ, મોહની ક્ષીણતા તરફ એની કોઈ પ્રવૃત્તિ નથી. તો એ ચેષ્ટા ઉપરથી પણ ખ્યાલ આવે કે કેવું પરિણામ પામશે તે તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય. અને તેને વિશેષ વિચારતા, ખૂબ જો વિચારવામાં આવે, વિશેષ એટલે અંતરથી એકદમ એનો પૃથક્કરણ કરીને, તો એને કેવો ભવ થવો સંભવે છે, તેમજ કેવો ભવ હતો તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. વિશેષ વિચારીએ તો એ પણ ખબર પડે કે હવે એ કેવો ભવ પામશે અને કેવો હતો એ પણ જાણી શકાય. આ કશું જ અસંભવિત નથી. આમાં જ્યોતિષનું જ્ઞાન જોઈએ તો ઠીક, પાછું મગજમાં બીજું નથી આવી ગયું ને કાંઈ. કયો ભવ કેવો હતો અને કેવો પામશે એની ચેષ્ટા, અત્યારે એના પૂર્વ કારણ કયા હશે, આ ચેષ્ટા જે છે બતાવે છે કે આ જીવ ક્યાંથી આવ્યો છે. અને અત્યારે એની ચેષ્ટા ઉપર જો વિશેષ વિચાર કરીએ તો આનું પરિણામ શું આવશે એ પણ જાણી શકાય. પણ કોણ જાણી શકે, પ્રશ્ન કર્યો છે પાછો ગાંધીએ, તો કે આ જ્યોતિષનો વિષય નથી. જગતના કોઈ પણ આ અપારમાર્થિક અથવા અનાત્મિક જ્ઞાનનો, શાસ્ત્રનો, એ સાયન્સનો આ વિષય નથી. આ વિષય માત્ર ને માત્ર આત્માના જ્ઞાનની વિશુદ્ધિનો છે. અને એ જ્ઞાનની વિશુદ્ધિ કેવળ નિર્મળતા ઉપર છે. અને નિર્મળતા સામે મલિનતાનું સ્વરૂપ આ જગત પ્રત્યે જે મોહભાવ છે, પરમા મોહબુદ્ધિ છે એ છે. હવે વધારતા જ રહીએ, વધારતા જ રહીએ, સંક્ષેપ ન કરીએ સંસારમાં, તો શું પછી પૂછવાનું કે સાહેબ હું ક્યારે મોક્ષે જઈશ ને કયા ભાવે જઈશ? તો જ્ઞાનીઓ કે તું જે રીતે બહુ વૃદ્ધિના કારણો કરે છે એ ઉપરથી તો લાગતું નથી, પણ કોઈ જ્ઞાની કહે નહીં. જ્ઞાનીઓ જનરલ વાત કરે કે આ બધા કારણો સંસાર વૃદ્ધિના કારણો છે.
લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહો, એક પળ તમને હવો. 16 વર્ષની ઉંમરે આખો સાર પરમાર્થનો. આ ચેષ્ટા જો આપણી આ હોય કે લક્ષ્મી, કુટુંબ, પરિવાર આ બધું વધે છે, અમે સફળ થયા, અમે કેટલા આગળ વધ્યા, કાંઈ નહોતા, 10 વર્ષમાં તો ઘણી પ્રગતિ કરી. જ્ઞાની કે છે વધવાપણું સંસાર, તે સંસાર વધે. આ ભવિષ્ય કેવું થશે એ અમે જાણી શકીએ છીએ, પણ એનો વિચાર તને તો એક પળ આવતો નથી, કારણ કે મલિનતા છે. તને એમ થાય છે કે આ બધું વધે છે એનાથી જ હું મોટો છું, એનાથી જ મારી મહત્તા છે, એમાં જ મારું ડાપણ છે, અમે આ બધું ઘણું સરસ કર્યું છે. અને કોઈ આગળ ગુણ ગાય અને કાંઈ ગવડાવે, 5-5 વર્ષ થાય સહન ન થાય, એટલે પછી કહે ટ્રસ્ટમાં, જ્ઞાતિમાં, સમાજમાં, હવે ક્યાંક બહુમાન તો કરો, કેમ કે બહુમાન વિના અકળાતો હોય, મરતો હોય અંદર, શું મેં કર્યું છે ને, શું મેં દીધું છે ને, શું કર્યું છે, આ બધો અહમ ઉછાળા મારે. જ્ઞાની કહે છે જુઓ આ મલિનતા ઉછાળા મારે છે.
અને આ થયો છે મરવાનો. આમ તો આ બધું વધે એટલે જ્ઞાની જાણીને શું કે હવે આ મરવાનો થયો છે, કેમ કે વધવા પણ સંસાર વધાર્યો ભાઈ, સંસાર ઘટાડ્યો નથી, સંસાર ક્ષીણ નથી થયો, કેમ કે તો આ બધું વર્તુળ નાનું થવું જોઈએ. આ બધું વર્તુળ પદ પ્રતિષ્ઠા પૈસો સ્વજન કુટુંબ અનેક પ્રકારનો સંગ્રહ પરિગ્રહ એ બધી વસ્તુ હવે ઓછી થવી જોઈએ, જીવ પાછો વળવો જોઈએ, સંસાર અને સંસારના બધા સંગ પ્રસંગથી પાછો વળવો. આ અધ્યાત્મની આ સાધનાનું સ્વરૂપ છે, આ એની પરિણતિ છે, એ તો થતી નથી. પરિણતિ એટલે અંતરંગ ભાવ, અંદરથી એને ન ગમવું જોઈએ. કદાચ ઉદય હોય અને બધું વધતું જાય તો કઈ કોઈને આપણે રોકવા ના જઈએ, આપણો પરિવાર વધે તો આપણે શું કરીએ, પણ તને અંદરથી શું ભાવ છે કે આ બંધન વધતું જાય છે. આ ચેષ્ટા સમજવાનો શબ્દ અહીંયા ચેષ્ટા છે, જો ફરી ભૂલ ન કરશો. એણે કહ્યું કે અત્યારની આ ચેષ્ટા એના ઉપરથી પૂર્વ પણ જાણી શકાય છે, અને અત્યારે ચેષ્ટાનું જે સ્વરૂપ છે એનો વિશેષ વિચાર કરો તો ભવિષ્ય જાણી શકાય છે. પ્રશ્ન 17 અને 18 બંને ખૂબ વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરવો કે પ્રત્યેક વ્યક્તિ સર્વજ્ઞ છે, છે ને, સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય, એમ જેટલી જ્ઞાનની નિર્મળતા થાય એટલું જ જ્ઞાનનું સામર્થ્ય પ્રત્યેકમાં સંભવિત છે. આ નિર્મળ જ્ઞાનના આધારે પૂછે છે, રાજકોટની અંદર કચ્છના શ્રાવકો આવે છે, હેમરાજભાઈ ને માલસીભાઈ, એને કૃપાળુદેવને પ્રશ્ન કર્યો, રાયચંદભાઈ હવે 12-13 વર્ષની ઉંમરના રાજકોટમાં બેઠા છો, અમે તો કચ્છ કોડાઈથી નીકળ્યા ત્યારે વવાણી આવવા નીકળ્યા હતા, સાંઢણી ઉપર વવાણી આવ્યા, તો કે મોરબી ગયા છે, તો મોરબી આવ્યા, મોરબીથી કે રાજકોટ ગયા છે, રાજકોટ આવ્યા, અમે આ જ દિવસે અને આ જ સમયે આવવાના છીએ અને આ જ રસ્તે આવવાના છીએ, એમ તમને કેમ ખબર પડી? હવે અહીંયા તો આટલા આટલા ઇન્ટરનેટના ને મોબાઈલના સાધનો છે, તોય ખબર નથી હોતી કે કોણ ક્યારે આવશે ને ક્યારે. ભાઈ નક્કી નહીં હો, હું આવું છું પ્લેનમાં, પણ પ્લેન ક્યારે પહોંચે એ નક્કી નહીં, પ્લેન ક્યારે પહોંચે એ નક્કી નહીં, અને હાંઢણી વાળો ક્યારે પહોંચશે કચ્છવાળો એ આ પ્રભુને ખબર હતી કે અત્યારે આવશે અને આ દિવસે આવશે. એટલે ધારસીભાઈને કીધું કે એની ઉતારા પાણીની વ્યવસ્થા કરજો, રસોઈ કરજો, આપણે હોય તો રસોઈ નહીં કરી, આવે કરી લેશું, કોને ખબર ક્યારે આવે. આ 21મી સદીની વાત છે, ઓલી 150 વર્ષ પહેલાની વાત છે. તમે કેમ જાણ્યું? તો કે અમે આ આત્માની અનંત શક્તિઓ છે, નિર્મળ જ્ઞાન વડે બધું જ જાણી શકાય છે. જ્યાં જ્યાં આવા પ્રસંગો બન્યા ત્યાં કૃપાળુદેવે એક જ જવાબ આપ્યો, નિર્મળ જ્ઞાન વડે બધું જાણી શકાય છે. કારણ કે આ એક એમનામાં જીવના જે કંઈ જળની ચેતનની પર્યાયો ચાલતી હોય એની ચેષ્ટાઓને ઓળખવાની શક્તિ હતી, એટલે જાણી શકે છે. એ બે પ્રશ્નો પૂરા થાય. પ્રશ્ન 19, જે મોક્ષ પામેલાના નામ આપો છો તે શા ઉપરથી? તમે આ મોક્ષે ગયા, આ મોક્ષે ગયા, આ મોક્ષે ગયા એમ નામ આપતા હો તો એ તમે શેના આધાર ઉપરથી આપો છો? તમે પોતે ત્યાં જઈ આવ્યા છો? ગાંધી છે ને બેરિસ્ટર છે, એટલે એને કોઈ પણ વાત માનવી હોય તો પુરાવો જોઈએ. ન્યાયનો કાયદો એ એક્ટ ઓફ એવિડન્સ ઉપર ચાલે છે. પુરાવો ન હોય તો તમે ખૂન કર્યું હોય તો તમને સજા થઈ શકે નહીં, ચોરી કરી હોય તો સજા થઈ શકે નહીં. નિર્દોષ છૂટે અને પછી ઓલો પૂછે કે સાહેબ હવે 10,000 રૂપિયા તું વાપરું ને, ચોરીનો મારા ઉપર અંજામ હતો પણ સાબિત થયું નથી, હવે તો મારા ને. આ કાયદાની સ્થિતિ છે, પુરાવો પ્રમાણ. એટલે કે છે કે તો આપ સાવ ઉપરથી કહો છો, આધાર શું? પરમ કૃપાળુ દેવે જવાબ લખ્યો છે, મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસાર દશા પરીક્ષીણ જેની થઈ છે તેના વચનો આવા હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે અને તેને આશરે તેના મોક્ષ પરત્વે કહેવાય અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો પણ શાસ્ત્ર આદિથી જાણી શકાય. ત્રણ વાત મૂકી. એક તો જે મોક્ષે ગયેલા છે એમની દશા અમે જોઈ કે જેમની સંસાર દશા અત્યંત પરીક્ષીણ થઈ ગઈ છે, ચારે બાજુથી ક્યાંયથી એને સંસારની દશાનો હવે અલ્પાંશ પણ રહ્યો નથી.
દેહાદિક સંયોગનો આત્યંતે કવિયો સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ.
એની દેહાદિક દશા આત્યંતિક ક્ષણ થઈ ગઈ છે, જેને દેહનું ધારણ કરવા પણ રહ્યું નથી. તો સંસારનું પહેલું લક્ષણ દેહનું ધારણ. સંસાર શરૂ ક્યાંથી થાય? શરીર હોય તો સંસારી જીવ, એટલે એને શરીર વિનાનો કોઈ સંસારી જીવ હોઈ શકે? દેહ વિનાનો આ દેહ ઇટ્સ અ પ્રી કન્ડિશન. એ દેહધારી છે તો સંસારી. દેહનો આવા સંયોગો જોતા આવી દશા જેની પરીક્ષિત થઈ ગઈ છે, ઓહો, કોઈ હવે એને ભવ રહ્યા નથી એ પણ જાણી શકાય. એક અવતારી જીવો બે ચાર ભાવમાં મોક્ષે જાય, પાંચ પંદર ભાવમાં જાય, આની સંસાર દશા અત્યંત પરીક્ષીણ થઈ છે. અરે, જીવોને તો અનંત સંસાર કર્મ સાથે જોડાયેલો છે. એની બદલે એવા જીવો જોવામાં આવે તો જેમ ઉત્તર સંડાની અંદર મોતીલાલને કહ્યું કે તમારા ઘરવાળાને દર્શન કરવા હોય તો એ લાવો, અને તમે એને ઠપકો આપ્યો એ સારું કર્યું, કારણ કે એ બાઈ તો આઠમે ભાવે મોક્ષે જવાના છે. આ જે જાણે છે આની સંસાર દશા પરીક્ષણ, આ ચેષ્ટા જ્ઞાનીઓ જાણી શકે છે. જ્ઞાનીઓના જ્ઞાનની આ નિર્મળતા છે. અને આ જ જ્ઞાની કઈ વાચા જ્ઞાન છે એટલે જ્ઞાની, સારું બોલે છે એટલે જ્ઞાની નહીં. નિર્મળતા કેટલી છે એના જ્ઞાનની, એ બે શબ્દ બોલે તોય બસ છે, પણ એના જ્ઞાનની, એની પવિત્રતા, એનો પ્રભાવ, એનો પડઘો. જ્ઞાનીનું ઓળખાણ કરતા પણ આપણને આવડતું નથી. આપણે તો સીધું એનું જો પુણ્ય બળ હોય તો એ જ્ઞાની. અરે, પુણ્ય અને જ્ઞાન જુદી વસ્તુ છે. જ્ઞાન હોવું એમ તો આ જગતની અંદર ઓબામાનું કેટલું પુણ્ય છે, અમેરિકાનો પ્રેસિડેન્ટ થયો ને, અને હિલેરી ક્લિન્ટન સામે થયો. એની સામે લડતી હતી કોણ? હિલેરી. એના પક્ષમાં જ પાછો બિલ ક્લિન્ટન જેવો 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો, એની વાઇફ અને ન્યુયોર્કની ગવર્નર, તો એ ઓબામા. આ પુણ્ય બળ છે એનું. પછી એટલે ઓબામા વધારે જ્ઞાની છે એમ તો આપણે પાછા તેની વંદના કરવા જશું. જ્ઞાન અને પુણ્ય જુદી વસ્તુ છે. જ્ઞાન અને દશા સાથે સંબંધ છે, પુણ્ય અને સ્થિતિ સંગ પ્રસંગ સાથે સંબંધ છે, હોઈ શકે છે. મોટા મોટા શહેરોની અંદર ધનવાનો અને લખપતિ બધા જોઈએ, અદભુત પુણ્યશાળી જીવો છે. પૂર્વનું છે જે છે તે, આપણે એની ચિંતા નથી. પણ આપણે જ્ઞાનીની સોચ છે કે પુણ્યશાળીની છે? ઓહો, આટલા હતા ને, આટલા હતા ને, આમ હતું ને, તેમ હતું ને, એની આટલી મોટર હતી ને, બંગલો આવો હતો ને, વૈભવ આવો હતો ને, 4 તો કમાન્ડર આગળ ચાલતા હતા, 4 હાલે કે 10 હાલે, એ કાંઈ આપણું ભલું કરી શકે એમ. પણ જેની જ્ઞાનીની નિર્મળતા છે, એવાની જો કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય તો આપણું કલ્યાણ છે. જીવને હજી આ કઈ ભેદ સમજાતા નથી. પરમાર્થ માર્ગના રહસ્યની અંદર મૂળભૂત સૂત્રભૂત વાતને પકડી લે, સંસાર ટૂંકો થશે, નહીં તો મરી રહી સામને આમ ભ્રમણામાં ને ભ્રાંતિમાં. તો કે છે કે એક તો અત્યંત સંસાર દશા પરીક્ષણ થઈ છે જેની, અમે જે મોક્ષે ગયેલાનું નામ દઈએ છીએ એની સંસાર દશા અત્યંત પરીક્ષણ થઈ છે. હવે આ જીવ સંસારમાં લાંબુ ટકે એમ નથી જોતા ખબર પડે. તેના વચનો આવા હોય, તેના વચનો, જ્ઞાનીના વચનો આત્માને સ્પર્શે. વચનો બાકીના તો ઘણા સરસ ભપકાવાળા હોય, પણ આત્માનો જેને સંસ્પર્શ થાય. સૌભાગભાઈએ કીધું કે પ્રભુ, આ તમે જે મોકલો છો, અમને લખાણ કરો છો, એવું તમે કેટલી વાર વાંચ્યું અને અમે બધું જાણીએ છીએ, આથી સારું જાણીએ છીએ, પણ જ્યારે આપના તરફથી આવે છે ત્યારે અદ્ભુત પ્રકાશ થાય છે. મુનિશ્રી લઘુરાજ સ્વામીની સાથેના મુનિઓ એ કે આપણે સત્સંગ ચર્ચા કેટલી કરી છે ગુરુની સાથે, પણ એમના મોઢામાંથી જ્યારે આ વાક્ય નીકળે છે ત્યારે એનો કોઈ અદ્ભુત અર્થ, એનો અદ્ભુત રહસ્ય આપણને ભાસે છે. જ્ઞાનીની વાણી આત્મત્વ જગાડે, જ્ઞાનીની વાણી આત્માને સ્પર્શે, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. આપણે તો ચેતન જાગૃત ન થાય, બીજું કંઈક થતું હોય થાય, એના વચનો આવા હોય, પૂર્વાપર અવિરોધ, અને ક્યારેય એનાથી સંસાર વધે નહીં. કર્મ કટેશો જીને બચન, કૃપાળુ દેવે લખે છે, કર્મ કટેશો જીને બચન. જેના વચનોથી કર્મ કપાઈ જાય, આ જ્ઞાનીની વાણી છે. તો જેની સંસાર દશા અત્યંત પરીક્ષિણ થઈ છે, જેના વચનો આવા હોય, આવી તેની ચેષ્ટા હોય. ચેષ્ટા, ચેષ્ટા શબ્દ હજી પકડાવો બહુ અઘરો છે, નહીં પકડાય, એક્શન પકડાય, ચેષ્ટા ન પકડાય. આપણા માટે જ્ઞાનની હજુ આપણી એવી નિર્મળતા નથી, માટે નહીં તો ચેષ્ટાની અંદર ઘણા કૃપાળુ દેવના સમાગમમાં આવેલા એમણે એમની ચેષ્ટા પકડી લીધી હતી. ઓહો, એ જાણે ખાતા હોય ત્યારે ખાતા જ નથી, સૂતા હોય ત્યારે સૂતા જ નથી, આ પુરુષ તો સદાય આત્મામાં જ છે. રોમે રોમની અંદર જાણે એનો આત્મા જ જીવે છે, કોઈ દેહની વસ્તુ જ નથી એને. આશ્ચર્ય થાય સમાગમમાં આવેલા લોકોને, કાવીઠાની અંદર ચારે બાજુ રાતના બહુ જ શરૂ થાય, 10 વાગ્યાથી શરૂ થાય તો રાતના 3-4 વાગ્યા સુધી, અને સાંભળનારા કે એટલા જીવજંતુ, એટલા મચ્છર, આપણે તો ચારેય બાજુ આમ તેમ કરી, પણ આ પુરુષ તો એમને એમ સતત સ્થિરતા રહી અને બોધ આપે છે. અંદરો અંદર ચર્ચા કરે કે શું એમને એ જીવાત નહીં કરડતી હોય, તો એમની ચેષ્ટા જોતા એને એમ થાય કે આ તો આત્મામાં જ છે, શરીરમાં નથી. આવી એની ચેષ્ટા, એની ચેષ્ટા આવી હોય. પ્રભુશ્રીએ, પ્રભુશ્રી ઉપર પરમ કૃપાળુ દેવે 172 પત્ર લખ્યો, મેં કહ્યું કે સત્પુરુષની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું વારંવાર નિધિ ધ્યાસન કરવું. આ વાક્ય તો વાંચેલું તમે 10 વાર બોલી લીધું, જ્યાં હું એમ કે આમ કીધું છે ને આમાં જ માર્ગ હમાઈ જાય, પણ તું એમ જો ચેષ્ટા સુઈ, આ ચેષ્ટાનું નિધિ ધ્યાસન કેવી રીતે કરવું અને અદ્ભુત રહસ્યો શું એ ચેષ્ટાના, કોક જાણી જાય. આણંદના સ્ટેશન ઉપર ચાલતા હતા તો એક બ્રિટિશ ઓફિસરે કીધું સ્ટેશન માસ્તરને કે આ કોણ છે, આ કોઈ મહાત્મા યોગી હોય લાગે છે. પહેરવેશમાં તો યોગીનો નહોતો, પહેરવેશ તો પૂરેપૂરો 56 ઇંચનો ડગલો હતો, માથે પાઘડી હતી, કેસ હતો, ધોતિયું હતું, બૂટ હતા, બધું હતું, છતાં આને લાગ્યું કે આની ચાલ જે છે એ જરૂર આ કોઈ આ ચેષ્ટા આવી છે. ચાલની અંદર પણ જાણે આમ એરિયા સમિતિથી ચાલતા હોય, પેલું કુંવરમાનું આપણે સ્તવન બોલીએ છીએ ને, હા, જતી હતી હું વાટમાં, સદગુરુ મળ્યા સાથ, એક એક વસ્તુ હું જોઉં છું તેના અદ્ભુત રહસ્યો. ઓહો, આ તો સદાય ધ્યાનમાં છે, સદાય સમિતિયુક્ત છે, સદાય ગુપ્તિયુક્ત છે. અષ્ટ પ્રવચન માતા સંયમનું આખું સૂત્ર જાણે એના જીવનમાં, કૃપાળુના જીવનમાં ભણાઈ ગયું છે. રોમે રોમે શ્વાસે શ્વાસે કેવળ આત્મા, આત્મા અને આત્મા, આ ચેષ્ટા પકડાય. ગમે તે કામ કરતા હોય, ગાંધી લખે કે એનો વૈરાગ તો એવો કે લાખો રૂપિયાના સોદા ચાલતા હોય તો એના દિલમાં ધારા તો વૈરાગ્ય નહીં જોઈ, એ પ્રત્યે પણ એને મોહ ન હોય. જે પદાર્થનો વેપાર ચાલે છે, રત્નોનો, હીરાનો, મૂર્તિનો, માણેકનો, પણ એના પ્રત્યે એને મોહ બુદ્ધિ નથી, એ તો વૈરાગ્ય જ છે. કેવો વૈરાગ્ય, એવા મુનિએ પૂછ્યું, આને શંકા ગઈ દેવકરણજીને, ચેષ્ટા નહોતી પકડાની ગુરુની, કે તમને તમારી વૃત્તિ નહીં ચલિત થતી હોય. મુનિ કાળકૂટ વિષ દેખીએ છીએ, પ્રભુની ચેષ્ટા પકડાવી. અને આ ચેષ્ટા જ ન પકડાવવાને કારણે જ્ઞાનીઓનું ઉદયગત જીવન આપણને ઓળખવામાં આવતું નથી. મહાવીર ગ્રસ્થાશ્રમમાં હતા 28 વર્ષ સુધી. કેવા હતા એ આપણને ન પકડાણો. કૃપાળુ દેવે તરત ઓળખાણ આપી કે મહાવીર કેવા હતા. અવ્યવસાયી હતા, અભોગી હતા, મુનિપણામાં હતા, આત્માકાર પરિણામી હતા, ઓહો, અને સહજ સ્વભાવી હતા. પણ સાહેબ હતા ક્યાં? મેલમાં. અને તમે આ વાત કરો છો? આપણને ચેષ્ટા પકડાતી નથી. જ્ઞાનીઓ ઉદયગત જ્યારે રહે છે, પરમ કૃપાળુ દેવનું જીવન ઉદયગત હતું, એ ઈચ્છાથી ક્યારેય સંસારમાં હતા નહીં. પણ એની ચેષ્ટાઓને સમજવા જેટલી નિર્મળતા આપણી નથી, એટલે આપણે એના ચરિત્રને હજુ ઓળખી શકતા નથી, પામી શકતા નથી. એટલે સાક્ષાત કોઈ એમ કે ભગવાન હતા તો આપણને શ્રદ્ધા બેસતી નથી. અને કાવીઠાના એ ભોળિયા મુમુક્ષુને શ્રદ્ધા, એક ભંગી હતો, અમથો અમથો ભજન ગાતો હોય તંબુરોલીને, પણ એ નીકળે એટલે આગળ ને આગળ ભજન ને ભજન ગાય ને કહે આ ભગવાન જ છે, બીજું કાંઈ નથી. એને કોઈ વિકલ્પ જ નહોતો, વિકલ્પ ભાણિયાઓને હતો, એને નહોતો. મુંદાસ ખેડૂત હતો, સુણાવનો. એ તો કેટલાય ને કહે હાલો ને તમે ભગવાન આગળ હાલો ને, તમે તમારે પૂછો ને તમને ભગવાન આગળ તમારું કલ્યાણ થઈ જશે. ઓલો કે પણ તું શું હાલી નીકળો છો? તો ના ના હું ખરેખર તમને કહું છું, એને તો આ અવતાર ધારણ કર્યો છે, ચૂકવા જેવું નથી, હાલો આપણે એના દર્શન કરી આવીએ. ઓહો, એ પરમ કૃપાળુ દેવની ચેષ્ટાઓ પકડાય એટલે એમણે કહ્યું કે અમે ચિત્રપટ આપ્યું છે, એમાં અમે અમારી વિતરાગતાના ભાવો જે પાર્શ્વનાથમાં હતા, કમઠ અને ધર્ણેન્દ્ર, એક બાજુ કમઠનો ઉપસર્ગ છે, બીજી બાજુ ધર્ણેન્દ્રની સેવા છે, તો પણ ભગવાન પાર્શ્વનાથની ચિત્તની વૃત્તિઓ જે નિશ્ચલ છે, સંભાવમાં સ્થિત છે, એવા ભાવ સાથે અમે આ ચિત્રપટ વઢવાણમાં પડાવ્યું છે. આનું બીજું સ્વરૂપ હોઈ ન શકે. પણ આપણને દર્શન કરતા આવડવા જોઈએ. જેમ જેમ નિર્મળતા થતી જશે આપણી, આપણા મનની નિર્મળતા, ચિત્તની નિર્મળતા, દ્રષ્ટિની નિર્મળતા, તેમ તેમ આ ચિત્રપટની અંદર આ પ્રભુના સ્વરૂપમાં આપણને પરમાત્મા સ્વરૂપ વિકસતું જશે. કોઈ વિકલ્પ નહીં. એના વચનો આપણે અદ્ભુત આત્મશાંતિનું કારણ બની જશે. એમના વચનો આવા હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે. એની હોય એમ નહીં, આ ત્રણેય વસ્તુની, એક તો એની આવી હોય, એની ચેષ્ટા આવી હોય, બીજું એનો પોતાના આત્મામાં અનુભવ થાય છે, આપણને અનુભવ થાય છે એની ચેષ્ટાનો, કે આની સંસાર દશા પરીક્ષિત છે, આ લાંબો સમય સંસારમાં ન હોય, ન રહે. એના વચનો આવા છે, ઓહો, એની આપણને સ્પર્શના થાય. કેમ આમ થાય છે? કૃપાળુ દેવે જવાબ લખ્યો હતો, કારણ કે અમારા શબ્દો અમારા આત્મામાંથી આવે છે, આ વાણી આત્માના પ્રદેશોથી લૂછાઈને આવે છે. આ લૂછાઈને આવે છે તો એ તો આપણી પાસે છે, આપણને સ્પર્શતી નથી. અને જેને મળ્યું તું એને ખ્યાલ આવ્યો કે પ્રભુ આવો બધો અદ્ભુત ચમત્કાર કેમ? આપણને વચનામૃતનો એવો ચમત્કાર લાગે છે. આપણે તેમ કે શું વચનામૃત વાંચો છો, બીજું કઈ ગ્રંથ ચાલુ કરો હવે બધું, કારણ કે રહસ્ય પકડાતા આપણે અટકી જાય છે, શબ્દથી આગળ જવાતું નથી. એ તો કે છે અનુભવ થાય, જે શબ્દ વાંચો એના ભાવનો આપણા આત્મામાં અનુભવ થાય, અને તેને આશ્રય તેના મોક્ષ પ્રત્યે, કે આ આધાર છે અમારો, એટલે અમે કહીએ છીએ કે આ જીવ મોક્ષગામી છે, અને આવા જીવો મોક્ષે ગયા હશે. અમે એમ કહીએ છીએ આ મોક્ષે ગયેલા તમે શા આધારથી કયો છો? અને કે છે અમારી આ જે કંઈ અનુમાન છે અથવા માન્યતા છે, એને અમારા તે ઘણું કરીને યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો શાસ્ત્રાદિથી જાણી શકાય, અને શાસ્ત્રમાં મોક્ષગામી જીવોની જે સ્થિતિ જ્ઞાની પુરુષોએ, ગીતાર્થ ગુરુ ભગવંતોએ વર્ણવી છે એ બધા પ્રમાણ છે. અમને આવો અનુભવ થાય છે. એક તો એમની સ્થિતિ આવી છે, એનો અમને અનુભવ થાય છે, પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને એના પ્રમાણો જે છે એ શાસ્ત્રાદિકથી અમે મેળવીએ છીએ તો બરાબર લાગે છે. માટે અમે કહીએ છીએ કે આ લોકો મોક્ષે ગયેલા છે. જેટલા મોક્ષે ગયેલા છે એની સાથે કઈ પોતે નથી રહ્યા. મહાવીરનો ને એમનો તો 2000 વર્ષનો ફાસલો છે, પણ આ વાત તો સદાકાળ છે. બુદ્ધદેવ પણ મોક્ષ પામ્યા નથી એ સાવ ઉપરથી આપ કહો છો. ગાંધી બેરિસ્ટર અભિષમો પ્રશ્ન કર્યો છે કે વાત કરતા કરતા આગળ એક પત્રમાં આવે છે, આમાં આવે છે, અને 64માં પત્રમાં મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને પણ કહ્યું છે કે બુદ્ધના ગ્રંથો વાંચતા બુદ્ધદેવ મોક્ષને પામ્યા હોય એમ અમારું માનવું થતું નથી. વાંધો છે તમને કંઈ? શું મોક્ષનો ઇજારો મહાવીરનો જ છે અને બુદ્ધનો નથી? શું એ જ જાય ને આ ન જાય? તમે તો સર્વદર્શનની વાત કરો છો. ગાંધીએ પ્રશ્ન સીધો પૂછ્યો, ડાયરેક્ટ. અને આપણને આવો કોઈ ડાયરેક્ટ પ્રશ્ન પૂછે ને તો આપણે પહેલા કઈ આપણું સ્ટેન્ડ પહેલા કયું લઈએ? કોઈને ખોટું ન લાગે, ઓલાને હાડું લગાડવું, કોઈની ખુશામત કરવી અને પોતે વાલા થવું. સાચી વાત કહેવાની હિંમત, તાકાત. આ શ્રીમદનું એક વાક્ય વાંચીએ કે બુદ્ધદેવ મોક્ષે ગયા નથી એમ તમે કેમ કહો છો? આ કહેવામાં કેટલી તાકાત જોઈએ, કેટલી નૈતિકતા જોઈએ અને કેટલી એની ઊંચાઈ જોઈએ આત્માની, આ કોણ કહી શકે? અને આવું કોણ પૂછી શકે? આ ગાંધીએ પૂછ્યું પાછું કે તમે સાના ઉપરથી કહો છો? કૃપાળુદેવ જવાબ આપે છે, તેના શાસ્ત્ર સિદ્ધાંતોના આશ્રયે. તેના શાસ્ત્ર સિદ્ધાંતો, એણે જે સિદ્ધાંત મુક્ત થવા માટેના જે કયા છે, આ સિદ્ધાંતોથી જીવ મુક્તિ પામી શકે, એનો સંસાર પરીક્ષણ થઈ શકે નહીં. જે પ્રમાણે તેમના શાસ્ત્ર સિદ્ધાંતો છે તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. અને સંપૂર્ણ જ્ઞાન થયા વિના કોઈ મોક્ષે જઈ શકે નહીં. હવે એમના તમામ શાસ્ત્રોમાં પૂર્વાપર અવિરોધપણું નથી, એક વચન બીજું વચન આ બધું વિરોધમાં આવે છે. એની મૈત્રી મહાવીરની અહિંસા, મહાવીરની અહિંસા, એમાં ક્યાંય વિરોધ આવે? બુદ્ધની કરુણા, એમાં માંસહાર આવે? આજે દુનિયાની અંદર મુસલમાન ધર્મ, ખ્રિસ્તી ધર્મ, પછી બૌદ્ધ ધર્મ, કેમ કે આખા પૂર્વની અંદર એશિયામાં ફેલાયેલો છે, સંખ્યા ઘણી મોટી છે, પણ આ બધા દેશોની અંદર ઘણા લોકો અહીંથી ફરવા જતા હશે, મધ્ય પૂર્વ અને એશિયાના દેશો છે, અહીંયા પણ વેજીટેરિયનિઝમ છે? બિલકુલ નહીં. હોંગકોંગ, શાંઘાઈ, જાપાન, મલેશિયા, સિંગાપુર, ચીન, કેટલા દેશો છે પાર વિનાના, એટલે તેની સંખ્યા આટલી છે. અહીંયા આપણે કહી શકીએ કે આ બધી ભારતની જેમ બધું શાકાહારી બધું મળે? તો કે ના, કાંઈ ન મળે. કારણ કે, અને કૃપાળુદેવ મોક્ષમાળામાં એક વાક્ય લખ્યું છે સરસ, કે કોઈ પણ જીવને માર્યા વિના માંસ મળી શકે નહીં. માંસ જોતું હોય તો ખેતરમાં ઉગાડી શકાય, આકાશમાંથી વરસાવી શકાય, ફેક્ટરીમાં ઉત્પન્ન કરી શકાય. જો સમજો એક એક નાનું વાક્ય, કે કોઈ પણ જીવનો ઘાત કર્યા વિના માંસ મળી શકે નહીં. હવે માંસાહાર જ્યાં છે ત્યાં જીવ મૈત્રી ક્યાં આવી? અને એ કરુણા કેવી કહેવાય? કરુણાના અવતાર ખરા, પણ કરુણા ક્યાં સુધીની, કોના સુધીની? તો ઘણા વિરોધ આવે છે, આપણે એમાં ન પડીએ. કૃપાળુદેવ તો બરોબર કહે છે કે જો આ શાસ્ત્ર સિદ્ધાંત હોય તો ત્યાં પૂર્વાપર વિરુદ્ધ જણાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. જો કેટલી સરસ એક વાતને સમજવી છે, કોઈ પૂર્વગ્રહ નહીં, કોઈના પ્રત્યે કંઈ બીજું નહીં. સંપૂર્ણ જ્ઞાન જો ન હોય તો સંપૂર્ણ રાગ દ્વેષ નાશ પામવા સંભવિત નથી. અને સંપૂર્ણ રાગ દ્વેષ નાશ પામ્યા વિના મોક્ષ શક્ય નથી, પૂર્ણ જ્ઞાન શક્ય નથી. જુઠ્ઠાભાઈને એ 20 વર્ષની ઉંમરમાં કહ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. આત્મામાંથી રાગ દ્વેષ ગયે એ જ્યાં બેઠો હોય, જે જગ્યાએ હોય, જે સ્થિતિમાં હોય, તે સ્થિતિમાં પણ કેવળ જ્ઞાન ઉપજે. અને બાકી પહાડ ઉપરથી પડતું મૂકે કે ઝાડની માફક ઉભો ઉભો સુકાઈ જાય તો પણ જ્ઞાન થાય. રાગ દ્વેષ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ વિતરાગતા થયા વિના કોઈ જીવ કેવળ જ્ઞાન પામી શકે નહીં. અને પૂર્ણ જ્ઞાન વિના એની મુક્તિ સંભવિત નથી. જો પૂર્ણ જ્ઞાન ન હોય તો એ જીવ મોક્ષે ગયો છે એમાં અમે માનીએ નહીં. રાગ દ્વેષના પોટલા માથે લઈને મોક્ષમાં જવાતું નથી. ભગવાન કુંદકુંદાચાર્યજીએ તો સરસ કહ્યું છે કે અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. વાત દૂર છે ભાઈ, મોહનો કણિયો જ્યાં સુધી છે. 12મું ગુણસ્થાનક એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય નથી, મોહનીયનો ક્ષય છે. ક્ષીણ મોહ ગુણસ્થાનક છે. અને જેવું મોહ ગયો કેવળ જ્ઞાન તો આપોઆપ પ્રગટ છે. તો ભગવાન બુદ્ધના જો આ શાસ્ત્રો છે એની અંદર આ બધા પ્રકારના વિરોધ જોતા, મૈત્રી અને કરુણા અને સાથે અમુક જીવ અમુક જીવ આ તે બધું ખાદ્ય વિટામિન જે ઘણા આપણા ઘણા મગજમાં હોય છે ને ઘણું, કે વિટામિન માટે અને શરીર માટે, એમાં એને હિંસા વર્જ્ય, એમાં હિંસા માન્ય કરે નહીં. વાત ગમે એટલી મોટી માનવતાની કરે, વિશાળતાની કરે, તમે બધા સાંપ્રદાયિક છો, આપણે તો બસ વિશ્વધર્મ અને વિશ્વધર્મમાં પ્રાણી માત્રનું કલ્યાણ અપેક્ષિત છે, ત્યારે અહીંયા તો માત્ર માણસનું. અને બાકી અબજો અસંખ્ય અનંત જીવોનો ક્રૂર નિર્ધ્વંસ ભાવે વિધ્વંસ થતો હોય. શું થાય આજની વર્તમાન ઔદ્યોગિકરણની સ્થિતિમાં કેટલા જીવોનો રોજ ઘાત થાય, નૃશંસ હત્યા થાય, કોસ્મેટિક માટે થાય, ઔષધ માટે થાય, અને બીજા અનેક પ્રકારના આહાર માટે થાય. આહાર ઔષધ આ બધા માટે નિર્દોષ પ્રાણીઓની બેસુમાર હત્યા થતી હોય. અને એ સંસ્કૃતિને આપણે એમ કહે કે હું તો માનવતામાં માનું છું, તો માનવતાનો આ ગુણ એ તો મોટ વધારે વધારે સાંપ્રદાયિક છે. માનવના નામે તો એક પણ જીવની હિંસા નહીં થવી જોઈએ, કેમ કે માનવ સૌથી વધારે પ્રજ્ઞાવાન છે. 84 લાખ યોનિમાં સૌથી મોટો છે. તો ઘરના વડીલની જવાબદારી શું છે? નાનાનો ગાણ કાઢી નાખવો કે રક્ષણ આપવું? મોટાઈ શેનાથી છે? પોતાથી નાનાને સંભાળે, સાચવે, એની રક્ષા કરે, એને આગળ વધારે, એ એ મોટાઈની મહત્તાની આ એની ચેષ્ટા છે. એમ માણસ સૌથી મોટો જગતની અંદર, એનાથી કોઈ મોટું નહીં. તો એના આશ્રયે આ બધા બાકીના જીવો અભય અનુભવે. સૌને એમ થાય કે અમને જીવનની સુરક્ષા સંરક્ષણ માનવ તરફથી મળશે, બુદ્ધિશાળી છે આપશે. અહીંયા કહે છે કે જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન ન હોય તો રાગ દ્વેષનો ક્ષય ન થાય, અને જ્યાં તેમ ન હોય ત્યાં સંસારનો સંભવ છે. અને સંસારનો સંભવ હોય તો અમે કેમ કહીએ કે આ જ્ઞાનથી મોક્ષે ગયા? આ જ્ઞાનની પ્રવૃત્તિ કરનારા એટલે કેવળ મોક્ષ હોય તેને હોય એમ કહેવું બની શકે એમ નથી. સ્પષ્ટ તમને સારું લાગે કે ખરાબ લાગે? બની શકે એમ નથી. એ મોક્ષે ગયા હોય એવું બની શકે. અને તેમના કહેલા શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે, જુઓ આ ત્યાદવાદ શૈલી, તેમના કહેલા શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે એવું છે, કે ના શાસ્ત્રમાં લખ્યું છે એ સિવાય બીજી રીતે માનતા હતા. એમણે જે ધર્મ પ્રચલિત કર્યો એ સિવાય પણ એની માન્યતા જુદી હતી, એ માનવું તો કઠણ પડે, કેમ કે આવો અપ્રમાણિક તો ન જોયો આવો મોટો પુરુષ. ખ્યાલ આવે છે એની પાછળ કે મહાત્મા પુરુષોની અંતરંગ એકતા કેવી હોય, બાહ્ય અને આંતરિક પારદર્શી હોય. જો એનાથી અભિપ્રાયનો બીજો હતો એ નહોતા માનતા. અને એનું શાસ્ત્ર આ છે તો કે એવું તો આપણાથી માનવું કઠણ પડે એવું છે, કારણ કે તો બીજા દોષ ઉત્પન્ન થાય છે, એટલે લયકા નથી પણ બીજા અનેક દોષો ઉત્પન્ન થાય છે. તો આ દંભ થયો, આડંબર થયો, બનાવટ થઈ, કેટલા આરોપણ દેવાતો હતો, અને તો એનો મોક્ષ હોય. અને તેમ છતાં કહીએ છીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કંઈ નથી. તમે કોઈ કારણપૂર્વક એવું બતાવો સચોટ તો આપણે કહી કે એનો અભિપ્રાય જો બીજો હોય તો એની બીજી દશા થવી સંભવે છે. આપણે અહીં સુધીની 20 સુધીનું પૂરું થયું છે, 7-8 પ્રશ્નો બાકી રહે છે વિશેષ અવસરે.